એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આપણે સૌ આ પૃથ્વી પર છીએ, ખરું ને? પણ શું ક્યારે એમ વિચાર્યું છે કે અરે, આપણે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે? આખી આ જીવનની સફર અબજો વર્ષ લાંબી કેવી રહી હશે?
ખરેખર બહુ ઊંડો સવાલ છે આ. સીધો આપણને આપણા મૂળ સુધી લઈ જાય. અને આજે આપણે આ જ અદ્ભુત સફરને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ.
કયા માધ્યમથી?
માઇકલ જે બેન્ટનનું પુસ્તક છે, ધ હિસ્ટ્રી ઓફ લાઇફ, એટલે કે જીવનનો ઇતિહાસ. આ પુસ્તક કવર છે આપણને છેક 3.5 અબજ વર્ષ પાછળ લઈ જાય છે, શરૂઆતથી આજ સુધી. એકદમ રોમાંચક ગાથા છે.
અને મને લાગે છે કે આ ગાથા સમજવી આજે બહુ જરૂરી છે, કારણ કે ચારે તરફ આપણે પર્યાવરણના બદલાવ, પેલી જૈવ વિવિધતાના જોખમની વાતો સાંભળીએ છીએ.
બરાબર.
તો આ ભૂતકાળ જાણવાથી કદાચ વર્તમાનને સમજવામાં મદદ મળે નહીં?
ચોક્કસ મદદ મળે, ભવિષ્ય માટે વિચારવાની દિશા પણ મળે. આ પુસ્તક આપણને બતાવે છે કે જીવન કેટલું મજબૂત છે, પણ સાથે સાથે કેટલું નાજુક પણ છે.
તો ચાલો શરૂ કરીએ આ પ્રવાસ.
ચોક્કસ. અને આ પ્રવાસમાં આપણા ગાઈડ છે માઇકલ જે બેન્ટન. એ માત્ર લેખક નથી, પણ એમ સમજો કે દુનિયાના ટોચના પેલિયોન્ટોલોજિસ્ટ, એટલે કે જીવાશ્મ વૈજ્ઞાનિકોમાંના એક છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. ખાસ તો કરોડરજ્જુવાળા પ્રાણીઓના જીવાશ્મોના અભ્યાસમાં એમની માસ્ટરી છે.
એટલે હાડકા અને ખોપરીઓમાંથી ભૂતકાળ વાંચી લે. પણ એમની એવી તે કઈ ખાસ વાત છે જે આ પુસ્તકને અલગ બનાવે છે?
એમની સૌથી મોટી તાકાત, હું કહીશ, એ છે કે 4 દાયકાનો અનુભવ છે એમની પાસે. અને એકદમ અઘરા વૈજ્ઞાનિક સંશોધનોને પણ સામાન્ય માણસ સમજી શકે એવી રસપ્રદ વાર્તા બનાવી દે છે.
અચ્છા.
અને એવું નથી કે ખાલી જીવાશ્મો જ જોવે, ના, એ તો આધુનિક જીવવિજ્ઞાન, મોલેક્યુલર બાયોલોજી, કમ્પ્યુટર એનાલિસિસ બધું ભેગું કરીને એક મોટું ચિત્ર ઊભું કરે છે.
શું છે, ખરું ને?
હા, એ એમનો ખાસ રસનો વિષય છે, ખાસ કરીને પેલો પરમિયન ટ્રાયસિક વિનાશ, જેને ધ ગ્રેટ ડાઈંગ કહે છે, પૃથ્વીના ઇતિહાસની સૌથી ભયાનક ઘટના.
બાપરે.
પણ બેન્ટન સમજાવે છે કે આવી ઘટનાઓ ખાલી અંત નહોતી, એ તો જીવનના વિકાસને નવી દિશા આપનારા ટર્નિંગ પોઈન્ટ હતા. એટલે એ પેલું ઉત્ક્રાંતિ વૃક્ષ બનાવવાની નવી પદ્ધતિઓના પણ હિમાયતી છે.
ઓહ, એટલે વિનાશમાંથી પણ વિકાસ. રસપ્રદ. તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? મતલબ આખું પુસ્તક શું કહેવા માંગે છે?
જો, સામાન્ય રીતે આપણે શું માનીએ કે ઉત્ક્રાંતિ એટલે એક સીધી લીટી, સરળ જીવથી શરૂઆત થઈ, પછી વધુ જટિલ અને છેલ્લે માણસ, જાણે બધું આપણી તરફ જ આવતું હતું.
હા, સ્કૂલમાં એવું જ ભણ્યા હતા ને, કે આપણે ટોચ પર છીએ.
બસ, બેન્ટન આ જ વાતને પડકારે છે. એ કહે છે, એવું બિલકુલ નથી. જીવનનો ઇતિહાસ સીધી લીટી જેવો નથી, પણ એકદમ ગાઢ ડાળીઓવાળી ઝાડી જેવો છે. કેટલીય ડાળીઓ ફૂટી, વધી, સુકાઈ ગઈ, કપાઈ ગઈ, અણધારી રીતે. એટલે જીવનનો વિકાસ એ સતત ચાલતી ખેંચતાણ છે. કોની વચ્ચે? તો કે ઉત્ક્રાંતિની નવી શોધો અને પર્યાવરણની આફતો વચ્ચે.
આ તો આખો વિચાર જ બદલી નાખે એવું છે. એટલે આપણું હોવું એ કોઈ પ્લાનિંગનું પરિણામ નથી, પણ સંજોગો, તક, અનુકૂલન, આ બધાની એક લાંબી ગૂંચવાડાભરી પ્રોસેસ છે.
બિલકુલ. પુસ્તક આ જ સમજાવે છે કે ભાઈ, પૃથ્વી પર જીવન સાદા કોષથી શરૂ થઈને આજની આટલી બધી વિવિધતા સુધી પહોંચ્યું કેવી રીતે.
અને વૈજ્ઞાનિકો આ બધું જાણવા શું શું કરે છે? જીવાશ્મોનો અભ્યાસ, ખડકોનું પૃથક્કરણ, પેલી રેડિયોમેટ્રિક ડેટિંગ પદ્ધતિ, અને હવે તો જનીનોનું વિશ્લેષણ પણ.
અને પેલી સામૂહિક વિનાશની વાત, એને કેવી રીતે જુએ છે પુસ્તક? માત્ર ખરાબ ઘટના તરીકે?
ના, માત્ર નકારાત્મક રીતે નહીં. બેન્ટન એને સર્જનાત્મક વિનાશ પણ કહે છે, ક્રિએટિવ ડિસ્ટ્રક્શન.
સર્જનાત્મક વિનાશ?
હા, કારણ કે જ્યારે કોઈ મોટી આફત આવે ને, અને જે મુખ્ય જીવો હોય એ નાશ પામે, ત્યારે જે ખાલી જગ્યા ઊભી થાય એ નવા જીવોને વિકસવાની તક આપે છે. જાણે કુદરતનું રીસેટ બટન દબાયું હોય.
વાહ, આ તો બહુ જ રસપ્રદ છે. તો લાગે છે કે આ પુસ્તક બધા માટે છે, વિજ્ઞાનમાં રસ હોય એવા સ્ટુડન્ટ્સ, ટીચર્સ.
ચોક્કસ, બધા માટે જ્ઞાનનો ખજાનો છે.
તો ચાલો આ ખજાનામાં ડૂબકી મારીએ. શરૂઆત ક્યાંથી કરીશું? જીવનની શરૂઆતથી. એ તો મોટો કોયડો છે.
સૌથી મોટો કોયડો કદાચ. પુસ્તક આપણને લઈ જાય છે લગભગ 3.5 અબજ વર્ષ પહેલાંની પૃથ્વી પર. વિચાર કરો,
ત્યારે વાતાવરણ કેવું હશે, સમુદ્રો કેવા હશે, સાવ જુદા.
હા,
બેન્ટન સમજાવે છે કે નિર્જીવ રસાયણોમાંથી પહેલો જીવ કઈ રીતે બન્યો હોય એને અબાયોજેનેસિસ કહેવાય. એની અલગ અલગ થિયરીઓ છે.
જેવી કે
એક છે કે કદાચ આરએનએ નામના અણુથી શરૂઆત થઈ હોય, એ માહિતી પણ સાચવે અને રાસાયણિક પ્રક્રિયા પણ કરે, જાણે શરૂઆતનું મલ્ટીટાસ્કર.
અચ્છા.
અથવા બીજી શક્યતા એ છે કે સમુદ્રના તળિયે જે ગરમ પાણીના ફુવારા હોય છે ને, હાઇડ્રોથર્મલ વેન્ટ્સ, ત્યાં જરૂરી રસાયણો અને ઉર્જા મળી હોય.
અને આ બધા પ્રયોગોમાંથી
પહેલો કોષ બન્યો, પ્રોકેરિયોટ, આજના બેક્ટેરિયા જેવા સાદા કોષ. પણ પછી એક મોટો ટ્વિસ્ટ આવ્યો, પ્રકાશ સંશ્લેષણ, જેણે બધું જ બદલી નાખ્યું. હા, કેટલાક પ્રોકેરિયોટ્સે સૂર્યપ્રકાશમાંથી ઉર્જા બનાવવાની કળા શોધી કાઢી અને એની આડ પેદાશ તરીકે શું બહાર કાઢ્યું? ઓક્સિજન,
જે ત્યારે તો ઘણા જીવો માટે ઝેર જેવો હતો.
બરાબર. પણ લાખો વર્ષો લાગ્યા અને ધીમે ધીમે આ ઓક્સિજને આખું વાતાવરણ બદલી નાખ્યું અને કહેવાય ગ્રેટ ઓક્સિડેશન ઇવેન્ટ. અને આ જ ઓક્સિજને પછીથી વધુ જટિલ જીવન માટે રસ્તો ખોલ્યો.
અને એ જટિલ જીવન એટલે યુકેરિયોટિક કોષો, આપણા પોતાના શરીરના કોષો જેવા, જેમાં અલગ અલગ કામ માટે અંગો હોય, ઓર્ગેનલ્સ. એ કેવી રીતે બન્યા?
એની પાછળ તો એક મસ્ત વાર્તા છે, સહકારની, એન્ડોસિમ્બાયોસિસ.
સહકારની?
હા, વિચારું કે એક મોટો કોષ હતો, એણે એક નાના કોષને ખાવા માટે ગળ્યો. પણ પચાવવાને બદલે બંને સાથે રહેવા લાગ્યા, એકબીજાને મદદ કરવા લાગ્યા.
ઓ,
પેલો જે નાનો કોષ અંદર રહેવા લાગ્યો એ ધીમે ધીમે બની ગયો માઇટોકોન્ડ્રિયા, આપણા કોષનું પાવર હાઉસ. અને વનસ્પતિ કોષોમાં આવી જ રીતે ક્લોરોપ્લાસ્ટ બન્યા, જે પ્રકાશ સંશ્લેષણ કરે છે, જાણે કાયમી મહેમાન.
વાહ, સહકારથી સર્જન, આ તો અદ્ભુત કહેવાય. સારું, આ બધું તો ચાલ્યું કરોડો વર્ષો સુધી, પણ પછી અચાનક લગભગ 540 મિલિયન વર્ષ પહેલાં જાણે જીવનમાં ધડાકો થયો, કેમ્બ્રિયન વિસ્ફોટ. અચાનક જાત જાતના પ્રાણીઓ, આવું કેમ થયું?
આ વિસ્ફોટ ખરેખર જીવવિજ્ઞાનનો મોટો કોયડો છે. બહુ ટૂંકા સમયગાળામાં ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ લગભગ બધા મુખ્ય પ્રાણીઓના બોડી પ્લાન, જેને ફાઇલા કહીએ, તે અશ્મિઓમાં દેખાવા માંડ્યા.
અને પેલી બર્ગેસ શેલની વાત, ત્યાં તો સાવ વિચિત્ર જીવો મળ્યા છે ને?
હા, કેનેડામાં છે જગ્યા. ત્યાંના અશ્મિઓ જુઓ તો લાગે કે કોઈ બીજા ગ્રહના જીવો છે, એટલી વિવિધતા હતી શરૂઆતના પ્રાણી જીવનમાં.
પણ આટલી ઝડપથી આ બધું કેમ થયું? ઓક્સિજન વધ્યો એટલે, કે બીજું કંઈ?
લાગે છે કે ઘણા કારણો ભેગા થયા. ઓક્સિજનનું સ્તર વધ્યું એ તો મદદરૂપ થયું જ હશે. પછી શિકાર અને શિકારી વચ્ચેની દોડ શરૂ થઈ.
એટલે
એક જીવ બીજાને ખાવા માટે વધુ સક્ષમ બન્યો તો બીજો બચવા માટે વધુ સક્ષમ બન્યો. આનાથી શરીર વધુ જટિલ બનતા ગયા, કવચ બન્યા, આંખો વિકસી.
અને જનીનોમાં પણ કોઈ ફેરફાર થયો હશે?
હા, કદાચ હોક્સ જીન્સ જેવા માસ્ટર કંટ્રોલ જીન્સ વિકસ્યા. આ જીન્સ નક્કી કરે છે કે શરીરનો કયો ભાગ ક્યાં બનશે. એનાથી જટિલ શરીર રચનાઓ બનાવવાનું શક્ય બન્યું.
ઓકે, પાણીમાં તો જીવન ધમધમતું થઈ ગયું, પણ જમીન પર આવવું, એ તો બહુ મોટો પડકાર હતો હશે નહીં? પાણી વગર રહેવાનું
જબરદસ્ત પડકાર હતો. પેલિયોઝોઇક યુગમાં આ થયું, અને પહેલી હિંમત કોણે કરી ખબર છે? વનસ્પતિઓએ.
અચ્છા.
હા, એમને પાણીના ટેકા વગર ઊભા રહેવાનું હતું, જમીનમાંથી પાણીને પોષણ ખેંચવાનું હતું, સુકાઈ જવાથી બચવાનું હતું. એટલે એમણે નળીઓ વિકસાવી, મજબૂતી માટે લિગ્નિન બનાવ્યું, પાણી બચાવવા ક્યુટિકલ બનાવ્યું, અને એમણે જ ધીમે ધીમે માટી બનાવી.
અને પછી પ્રાણીઓ આવ્યા પાછળ પાછળ.
હા, પહેલા તો આર્થ્રોપોડ્સ આવ્યા, જંતુઓ, કરોળિયા, એ બધા. એમની પાસે તો પહેલેથી જ શરીરને ટેકો આપતું કવચ હતું. પણ પછી વારો આવ્યો આપણા પૂર્વજોનો, કરોડરજ્જુવાળા પ્રાણીઓનો.
એ કેવી રીતે આવ્યા?
એક બહુ જ મહત્વનો જીવાશ્મ મળ્યો છે, ટિક્ટાલિક. એ માછલી અને જમીન પર ચાલનારા પ્રાણીઓ વચ્ચેની પરફેક્ટ કડી છે. એને ગિલ્સ પણ હતા, ફિપ્સા પણ હતા, અને એના ફિન્સ એટલા મજબૂત હતા કે કદાચ જમીન પર ધક્કો મારીને આગળ વધવામાં મદદ કરતા હશે.
વાહ, ટિક્ટાલિક, જમીન પર જીવન સ્થિર થયું અને પછી સરીસૃપોનો યુગ આવ્યો. એમણે પાણી પરની નિર્ભરતા કેવી રીતે ઓછી કરી?
એનો જવાબ છે એમનિયોટિક ઇન્ડુ. આ બહુ જ મોટી ક્રાંતિ હતી.
એમનિયોટિક ઇન્ડુ એટલે
એવું ઇન્ડુ જેની ફરતે કવચ હોય અને અંદર બચ્ચાના વિકાસ માટે પાણી અને ખોરાક બધું હોય. આના લીધે સરીસૃપો પાણીથી દૂર સૂકી જમીન પર પણ ઈંડા મૂકી શકતા હતા. પ્રજનન માટે પાણી પર આધાર રાખવાની જરૂર ન રહી.
ઓહ, આ તો મોટો ફાયદો કહેવાય. પણ આ સરીસૃપોની સફળતા વચ્ચે પેલી ભયાનક ઘટના બની, ધ ગ્રેટ ડાઇંગ. નામ જ ડરાવણું છે.
અને ઘટના એનાથી પણ વધુ ડરાવણી હતી. લગભગ 252 મિલિયન વર્ષ પહેલા પરમિયન યુગનો અંત. સાયબેરિયામાં શું થયું? લાખો વર્ષ સુધી ભયાનક જ્વાળામુખી ફાટ્યા.
લાખો વર્ષ સુધી?
હા, એમાંથી એટલો લાવા અને ગેસ નીકળ્યા કે આખી પૃથ્વીનું વાતાવરણ બદલાઈ ગયું. જબરદસ્ત ગ્લોબલ વોર્મિંગ થયું, સમુદ્રનું પાણી એસિડિક થઈ ગયું, ઓક્સિજન ઘટી ગયો. પૃથ્વી ખરેખર મરવા જેવી થઈ ગઈ હતી.
એની અસર કેટલી ગંભીર હતી, કેટલા જીવો નાશ પામ્યા?
આંકડા માન્યામાં ન આવે એવા છે. લગભગ 90% થી વધુ દરિયાઈ પ્રજાતિઓ અને 70% જમીનની પ્રજાતિઓ ખતમ, હંમેશા માટે લુપ્ત. જીવન લગભગ ભૂંસાઈ ગયું હતું.
બાપરે, આ તો કલ્પના બહારનું છે. અને આજના ક્લાઇમેટ ચેન્જ માટે આ એક ચેતવણી જેવું કહેવાય.
બિલકુલ, બહુ મોટી ચેતવણી.
તો આ મહાવિનાશ પછી પૃથ્વી પર શું થયું? ખાલીપો છવાઈ ગયો હશે ને?
ખાલીપો તો થયો, પણ જે બચી ગયા એમના માટે નવી તકો ઊભી થઈ. સરીસૃપોમાંથી જ એક ગ્રુપ હતું આર્કોસોર્સ. એમાંથી ઉદય થયો ડાયનોસોરનો.
અચ્છા, એટલે ગ્રેટ ડાઇંગ પછી ડાયનોસોર આવ્યા.
હા, અને પછી શરૂ થયો મેસોઝોઇક યુગ, ડાયનોસોરનો યુગ. લગભગ 15 કરોડ વર્ષ સુધી આ મહાકાય જીવો પૃથ્વી પર રાજ કરતા આવ્યા. શું એમની વિવિધતા હતી, શું કદ હતા!
અને આ જ ડાયનોસોર્સના જમાનામાં એમની છાયામાં બીજા બે મહત્વના જૂથ પણ હતા, પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ.
હા, પક્ષીઓ તો ખરેખર શું છે, ઉડતા ડાયનોસોર જ છે.
સાચી વાત.
નાના પીંછાવાળા ડાયનોસોરમાંથી જ એમનો વિકાસ થયો. પેલું આર્કિયોપ્ટેરિક્સનું જીવાશ્મ મળ્યું છે ને, એમાં ડાયનોસોર જેવા દાંત અને પૂંછડી છે, અને પક્ષી જેવા પીંછા અને પાંખો.
ઓ વાહ, અને આપણા પૂર્વજો સસ્તન પ્રાણીઓ, એમનું શું?
એ પણ હતા મેસોઝોઇક યુગમાં, પણ ડાયનોસોરના કારણે બિચારા દબાઈને રહેતા હતા. મોટાભાગે નાના કદના અને રાત્રે જ નીકળે, જાણે ડરી ડરીને જીવતા હતા. એમનો ટાઈમ આવવાનો બાકી હતો.
અને એ ટાઈમ આવ્યો કેવી રીતે? બીજા એક વિનાશથી ડાયનોસોર કેવી રીતે ગયા?
એ પણ એક મોટી ટક્કર હતી. 66 મિલિયન વર્ષ પહેલા ક્રિટેશિયસ યુગનો અંત. મેક્સિકો પાસે એક મોટો, લગભગ 10 કિલોમીટર પહોળો એસ્ટરોઇડ આવીને પૃથ્વી સાથે અથડાયો.
10 કિલોમીટર પહોળો?
હા, એ ટક્કર એટલી ભયાનક હતી કે આખી દુનિયા હચમચી ગઈ.
અને વૈજ્ઞાનિકોને આની ખબર કેવી રીતે પડી? પેલી ઇરિડિયમ વાળી વાત.
બરાબર. દુનિયાભરમાં 66 મિલિયન વર્ષ જૂના ખડકોમાં ઇરિડિયમ ધાતુની એક પાતળી લાઇન મળે છે. ઇરિડિયમ પૃથ્વી પર ઓછું હોય, પણ એસ્ટરોઇડમાં વધારે હોય.
અચ્છા,
એ ટક્કરની નિશાની છે. ટક્કર પછી શું થયું? દુનિયાભરમાં આગ લાગી, સુનામી આવી, અને હવામાં એટલી ધૂળ ઉડી કે મહિનાઓ સુધી સૂર્ય દેખાયો જ નહીં. ઇમ્પેક્ટ વિન્ટર
એટલે ઠંડી અને અંધારું.
હા, ખોરાક મળવો બંધ થઈ ગયો અને પક્ષીઓ સિવાયના બધા ડાયનોસોર ખતમ થઈ ગયા.
અને પછી જે ખાલી જગ્યા પડી એ કોણે ભરી?
આપણા પૂર્વજોએ, સસ્તન પ્રાણીઓએ. શરૂ થયો સેનોઝોઇક યુગ, સસ્તન પ્રાણીઓનો યુગ. ડાયનોસોર જેવા મોટા ખેલાડીઓ જતા રહ્યા, એટલે સસ્તન પ્રાણીઓને મોકળું મેદાન મળ્યું.
એમનો ચાન્સ આવ્યો.
હા, અને એમણે એ ચાન્સ બરાબર ઝડપી લીધો. ઝડપથી વિકસ્યા, અલગ અલગ રૂપ ધારણ કર્યા, જમીન પર, પાણીમાં, હવામાં બધે ફેલાઈ ગયા. અને એડેપ્ટિવ રેડિયેશન કહે છે, જેણે ફટાફટ બધી ખાલી જગ્યાઓ ભરી દીધી.
અને આ જ યુગમાં પછી પ્રાઇમેટ્સ આવ્યા અને છેવટે આપણે આવ્યા, માનવ.
હા, આ લાંબી વાર્તાના છેલ્લા પાના ઉપર પ્રાઇમેટ્સમાંથી માનવ વંશ જુદો પડ્યો. બે પગે ચાલતા થયા, મગજ મોટું થયું, ઓજારો બનાવ્યા, અને પૃથ્વીના ઇતિહાસની દ્રષ્ટિએ તો સાવ હમણાં જ, છેલ્લા 2-3 લાખ વર્ષમાં, આપણા જેવા હોમોસેપિયન્સ આવ્યા અને આખી દુનિયામાં ફેલાઈ ગયા.
અને હવે આપણે એન્થ્રોપોસીન યુગમાં છીએ, જ્યાં આપણે પોતે જ પૃથ્વી પર એટલો મોટો પ્રભાવ પાડી રહ્યા છીએ કે કેટલાક વૈજ્ઞાનિકો તો એને 6ઠો સામૂહિક વિનાશ કહે છે.
સાચી વાત છે. આ પુસ્તક આખી 3.5 અબજ વર્ષની સફરને આપણા આજના સમય સાથે જોડે છે.
તો આ આખી અદ્ભુત કથામાંથી મુખ્ય શીખ શું મળે? કયા સંદેશા છે? પહેલો તો પેલો જાળીવાળો નહીં કે ઉત્ક્રાંતિ સીધી લીટી નથી.
બરાબર. એ પહેલો અને સૌથી મહત્વનો સંદેશ. ઉત્ક્રાંતિ એક ગૂંચડા જેવી ડાળીઓવાળી ઝાડી છે, કોઈ નક્કી કરેલું લક્ષ્ય નથી એનું.
એટલે આપણે કોઈ ઉત્ક્રાંતિની ટોચ પર નથી, પણ એ ઝાડીની એક નાની તાજી ડાળી છીએ. આ વિચાર જ કેટલો નમ્ર બનાવી દે છે. આપણે જે છીએ એમાં નસીબ અને સંજોગોનો પણ મોટો હાથ છે.
બિલકુલ. બીજો મુદ્દો છે સામૂહિક વિનાશનો. એ ભલે ડરામણા હોય, પણ એ સર્જનાત્મક શક્તિ પણ છે. એ જૂનાને હટાવીને નવા માટે જગ્યા બનાવે છે, નવી દિશાઓ ખોલે છે.
જાણે કુદરતનું રિફ્રેશ બટન. આ વાત જીવનના ઉતાર ચડાવ જોવાની દ્રષ્ટિ બદલી શકે. ક્યારેક કોઈ મોટો ફટકો જ નવી શરૂઆત કરાવે છે. ત્રીજો મુદ્દો,
જીવન અને પૃથ્વી વચ્ચેનો ગાઢ સંબંધ. એકબીજા પર આધારિત છે. જીવો પૃથ્વીને બદલે છે જેમ ઓક્સિજને બદલી, અને પૃથ્વીના ફેરફારો જીવનને આકાર આપે છે. આ લેવડદેવડ સતત ચાલે છે.
અને આ વાત આજે કેટલી મહત્વની છે. આપણે પૃથ્વીને બદલી રહ્યા છીએ, અને એની અસર આપણા પર જ પડવાની છે. અને છેલ્લો મુદ્દો, પેલો ઊંડા સમયનો.
હા, ડીપ ટાઈમ. લાખો કરોડો વર્ષના સમયગાળા વિશે વિચારવું. જ્યારે આપણે આટલા લાંબા સમયના પટ પર વિચારીએ, ત્યારે આપણા આજના પ્રશ્નો, જેમ કે ક્લાઇમેટ ચેન્જ, જૈવ વિવિધતાનું નુકસાન, એ બધાનો સાચો સંદર્ભ સમજાય.
એની ગંભીરતા અને તાકીદ બંને સમજાય.
બરાબર.
આ પુસ્તકમાં આવા ઘણા વિચારો છે જે યાદ રહી જાય. જેમ કે એક વિચાર હતો કે જીવનનો ઇતિહાસ સરળથી જટિલ તરફની સીધી પ્રગતિ નથી, પણ બદલાતી પરિસ્થિતિઓમાં ટકી રહેવા, અનુકૂલન સાધવા અને કંઈક નવું કરવાની જટિલ વાર્તા છે.
બરાબર. એટલે ઉત્ક્રાંતિ કેટલી ડાયનેમિક છે, રિએક્ટિવ છે. કોઈ ફિક્સ પ્લાન નથી. બીજો એક વિચાર, સામૂહિક વિનાશ ઉત્ક્રાંતિના મોટા પ્રયોગો જેવા છે, જે નવા નાટકો ભજવવા માટે સ્ટેજ સાફ કરી દે છે.
ફરી એ જ વાત, વિનાશ પછી નવું સર્જન. અને ત્રીજો, જીવનનો ઇતિહાસ એટલે પર્યાવરણના બદલાવ અને જીવોના પ્રતિભાવનો ઇતિહાસ. આ બંનેને અલગ ન કરી શકાય.
આ જીવન અને એના પર્યાવરણ વચ્ચેના અતૂટ જોડાણ પર ભાર મૂકે છે. અને છેલ્લો,
ઊંડા સમયને સમજવો એ આપણા વર્તમાનને સમજવા માટે જરૂરી છે.
આ મને બહુ ગમ્યું. ભૂતકાળના અરીસામાં જ વર્તમાનને બરાબર જોઈ શકાય.
તો આ બધું જ જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કામ લાગે?
સૌથી પહેલું તો મેં કહ્યું એમ, વર્તમાન પર્યાવરણીય સંકટની ગંભીરતા સમજાવે છે. ભૂતકાળમાં આવું થયું ત્યારે શું થયું હતું એ જાણીએ તો આજે વધુ સાવચેત થઈએ.
બીજું, આપણી આસપાસના જીવો માટે આદર વધે છે. દરેક જીવ, નાનો હોય કે મોટો, એ અબજો વર્ષની ઉત્ક્રાંતિનું પરિણામ છે. એમને બચાવવાની ભાવના જાગે.
ત્રીજું, નમ્રતા આવે છે. આટલા મોટા વિશ્વમાં અને સમયમાં આપણું સ્થાન કેટલું નાનું છે એ સમજાય. પેલો હું જ બધું છું વાળો ભાવ ઓછો થાય.
અને છેલ્લે, વૈજ્ઞાનિક રીતે વિચારતા શીખવે છે. વૈજ્ઞાનિકો કેવી રીતે પુરાવા જોડીને તારણો કાઢે છે એ સમજાય. આપણી પોતાની વિચારશક્તિ પણ વધે.
ખરેખર આ પુસ્તક બહુ વિચારવા જેવું છે.
ચોક્કસ. મારા માટે સૌથી વધુ અસરકારક વાત એ રહી કે જીવન એક સાથે કેટલું મજબૂત અને કેટલું નાજુક છે. મોટામાં મોટી આફતોમાંથી બહાર આવ્યું છે, પણ નાના ફેરફારો પણ એને જોખમમાં મૂકી શકે છે. આ બે અંતિમો વચ્ચે એ ઝોલા ખાય છે.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે પૃથ્વી પરના બધા જ જીવો ખરેખર એકબીજા સાથે જોડાયેલા છે. આપણે બધા એક જ જીવન વૃક્ષની ડાળીઓ છીએ. આ કનેક્શન, આ સહિયારો ઇતિહાસ, એ ભાવના મને બહુ સ્પર્શી ગઈ.
ખરેખર. અને આ જ સમજ અને જ્ઞાન આપણને આજના પડકારોનો સામનો કરવામાં મદદ કરી શકે છે. ભૂતકાળને સમજીને જ આપણે ભવિષ્યને વધુ સારું બનાવી શકીશું.
સાચી વાત.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.